நமோரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ அகரியாணம் நமோ வஜ்ராயாணம் நமோ தூயே தவசாஹூணம் நம சமய சாராய ஸ்வானுபூத்யாச காசதே சித்வபாவாய பாவாய சர்வபாவாந்தரசிதே அனந்தசர்மணஸ்தாத்வம் பஷ்யந்தி ப்ரத்யகாத்மன அநேகாந்தமயி மூர்த்திர் நித்யமேவ ப்ரகாசதாம். समय सारगी ग्रंथादिराज विराजमान है। बंद अधिकार पर पूज्य गुरुदेव जी ना अत्यंत मार्मिक प्रवचनों अपने सांभी रहा है। आज पूज्य गुरुदेव जी ना प्रवचन में 276 नंबर नी गाथा इना पछीनो 174 नंबर नो करश એના પછી 278-279 આ ચાર ગાથા, એટલે કે પેલા બે પછી કળશ પછી પાછી બીજી બે ગાથા, એના ઉપર આપણે સ્વાધ્યાય સાંભળ્યું, પ્રવચન સાંભળ્યું. બહુ જ સરસ પ્રવચન હતું. જો આપણે થોડી ચર્ચાની લઈએ, જે હમણાં ગાથા ચાલી ને છેલ્લી બે ગાથા, એમાં શું કહેવા માંગતા હતા? છેલ્લી બે ગાથામાં જીવને બંધ શું કારણે થાય છે એની ચર્ચા કરવામાં આવી. જો આપણે ચાર વસ્તુ ઉભી કરીએ, જેવી રીતના અહીંયાથી તમે ઘરે જાઓ, એક એક નાના ઉદાહરણના માધ્યમથી આપણે વાત સમજીએ. અહીંયાથી આપણે ઘરે જઈએ, હવે આપણા બાળકે આપણી પાસે મોબાઈલ માંગ્યો કે મમ્મી મોબાઈલ આપને, હવે આપણે મોબાઈલ આપ્યો અને એનાથી એ મોબાઈલ પડી ગયો, અને એના અહીંયાથી આપણે શું કરીને ગયા છે? પ્રવચન સાંભળીને ગયા છે. એટલે એમ થોડુંક પેલા બરાબર ને, આપણે અહીંયાથી પ્રવચન સાંભળીને ગયા, સ્વતંત્રતાની વાત સાંભળીને ગયા, ભેદજ્ઞાનની વાત સાંભળીને ગયા, બરાબર. હવે આપણે જયારે ઘરે જઈએ અને બાળક આપણી પાસે મોબાઈલ માંગે, આપણે એને મોબાઈલ આપીએ અને એ મોબાઈલ એના હાથમાંથી પડી જાય અને એની સ્ક્રીન તૂટી જાય, એમ સમજો મોબાઈલ તૂટી જાય, તો આપણને ગુસ્સો આવે કે નો આવે? અહીંયાથી પ્રવચન સાંભળીને ગયા છે આપણે સવારથી, તો આપણને ગુસ્સો આવે કે ન આવે? બરાબર છે. તો હવે બહુ સરસ, એકદમ ઇનોસેન્ટ ભાવે, નિર્દોષ ભાવે આપણે કીધું કે ગુસ્સો તો આવે. હવે એના સામે સામે સમાધાન તો પછી કરતી, આપણે સમાધાન કરાય આપણે અહીંયા મળ્યા છે, પણ ગુસ્સો આવે કે ના આવે મારો પ્રશ્ન તો એ છે. સમાધાન તો પછી આપણે કરવાનું છે, ગુસ્સો આવે કે ન આવે? તો કે ગુસ્સો આવે. હવે મારો પ્રશ્ન બીજો એ છે, પહેલો પ્રશ્ન તો તમે એકદમ સરસ રીતે ઉત્તર આપ્યો, હવે મારો બીજો પ્રશ્ન એ છે કે જે ગુસ્સો આવ્યો, જે ગુસ્સો આવ્યો એ બાળકે મોબાઈલ તોડ્યો એટલે આવ્યો? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? અચ્છા, આત્મામાંથી એ ગુસ્સાની પર્યાય આવી? શુદ્ધ આત્મામાંથી એ ગુસ્સાની પર્યાય આવી? તો કે ના, બરાબર. અચ્છા, એ ક્રોધ નામનો કર્મનો ઉદય આવ્યો તો એટલે ગુસ્સો આવ્યો? બોલો. તો અહીંયા ગુરુજી એ સિદ્ધ કરે છે કે જે તને ગુસ્સાનો ભાવ આવ્યો, રાગનો ભાવ આવ્યો, હવે એ જે બાળકે મોબાઈલ તોડ્યો એ શું હતું? તો કે એ બહિરંગ નિમિત્ત હતું. તને અહીંયા ગુસ્સો આવ્યો ને, તને અહીંયા ગુસ્સો આવ્યો, તો એ આ ગાથા આજે છેલ્લી બે ગાથા આજે લીધી ને 78 અને 79, બરાબર છે. તો ચિંતા રે રક્ત કરું તેનું દાણા આપ્યું, સ્ફટિકમણી નું દાણા આપ્યું ને, સ્ફટિકમણી નું. તો કે આમ નામ સ્ફટિકમણી કઈ લાલ પીળો ન થાય, સમજાય છે? કોઈના સંગમાં આવે તો થાય, પણ સંગ કર્યો એટલે થયું એમ પણ નથી. પોઈન્ટ પકડાય છે શું કહેવામાં આવે છે? તો કે જે ગુસ્સો આવ્યો એ બાળકે મોબાઈલ તોડ્યો એટલે આવ્યો? તો કે ના, બાળકે મોબાઈલ તોડ્યો એ બહિરંગ નિમિત્ત. કેટલી વસ્તુ ઘટિત થાય છે, કેટલી વસ્તુ ઘટિત થાય છે? તો કે બાળકે મોબાઈલ તોડ્યો એ ગુસ્સો આવ્યો એમાં બહિરંગ નિમિત્ત હતો. અહીંયા ગુસ્સો આવ્યો ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવશે ને, ઉપાદાનમાં કામ ન થાય, ઉપાદાનમાં કામ ન થાય તો નિમિત્ત ઉપર નિમિત્ત નો આરોપ આવે, પરદ્રવ્ય ઉપર નિમિત્ત નો આરોપ આવે? ન આવે. અહીંયા ગુસ્સો આવ્યો એટલે બાળકે મોબાઈલ છોડ્યો, એ બહિરંગ નિમિત્ત પહેલી વાત. પછી જે ક્રોધ કર્મ નો ઉદય આવ્યો એ અંતરંગ નિમિત્ત. પોઈન્ટ પકડાય છે? ખ્યાલ આવે છે? અને જે ગુસ્સાનો ભાવ આવ્યો એ પોતાની પર્યાયનું અશુદ્ધ ઉપાદાન. ત્રણ વસ્તુ સમજાય. આ અઘરું નથી, બહુ સરળ છે. સમજાય છે? કાર્ય શેમાં થાય? મને એક ઉપાદાનમાં થાય ને. ઘડો માટી સામટ ગાંધી માટી શું કહ્યું? તો કે માટી ઘડો બન્યો. તો માટી એ ઉપાદાન બરાબર, અને ઘડો બન્યો એ કાર્ય, અને કુંભાર છે એ નિમિત્ત. કુંભાર નિમિત્ત છે કે નહીં? કુંભારે ઘડો બનાવ્યો એમ કહેવાથી બુદ્ધિજી છેલ્લે વારંવાર એ જ વાત કરતા હતા. સમજાય છે કે પરદ્રવ્ય રાગ કરાયો એમ કહેવું એ વ્યવહાર છે. એ નીચે નહીં બેસો, ઉપર બેસો નહીં, ઠંડુ છે, ઉપર બેસો. તો વાત સમજાય? આખી સિચ્યુએશન સમજાય? ત્રણ વાત કઈ આવી? ત્રણ વાત કે ગુસ્સાની પર્યાય ઉત્પન્ન થઈ, કે રાગનો ભાવ ઉત્પન્ન થયો, એને આપણે શું લીધું? અશુદ્ધ આત્માનું અશુદ્ધ ઉપાદાન. અને જે મોબાઈલ તોડ્યો, ઉદાહરણ લીધું ને, તો જે મોબાઈલ તોડ્યો એ શું થયું? બહિરંગ નિમિત્ત. બાળકે મોબાઈલ તોડ્યો એ બહિરંગ નિમિત્ત છે, અને અંદરમાં જે ક્રોધનો ઉદય આવ્યો કર્મનો એ અંતરંગ નિમિત્ત છે. પણ નિમિત્તે કરાયું એમ નથી. જે પણ અંદરમાં રાગદ્વેષના પરિણામ થયા, દુઃખ સુખના ભાવ થયા, ક્રોધાદી કસાયના ભાવ થયા, નિત્યાત્મ અજ્ઞાનના ભાવ થયા, તમે ટેબલ લઈ લો, તમે લખવા પાવ, ટેબલ લઈ લો. હા, ટેબલ પર રાખીને સરસ લખો. વેરી ગુડ. આંટી બુક પેન લઈને આવી જાવ. વેરી ગુડ. હા, સરસ. અરે લખો, બહુ સરસ. જેટલું લખાય, એક બે પોઈન્ટ, બે ચાર પોઈન્ટ પણ તમે લખશો તમારી જાતે, તો તમને બહુ સારું લાગશે. હે ને? ચલો, તો એ જે અંદરમાં જે વિભાવ ભાવ થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે. ન ત્રિકાળી ઉપાદાન એનો કરતા છે, ન અંતરંગ નિમિત્ત એનો કરતા છે, ન બહિરંગ નિમિત્ત એનો કરતા છે. તો કરતા કોણ છે? તો કે તત્ સમયની એ પર્યાયની એ પ્રમાણેની યોગ્યતા, એ પર્યાય ની યોગ્યતા એ એનું નિયમ કારણ છે. ચલો, હવે આ તો આપણે આજની ગાથા લીધી. હવે આપણે વિષય પર આવી જઈએ. ગઈકાલે આપણે કયો અધિકાર ભણવાનું ચાલુ કર્યું હતું? હા, બંધ અધિકાર. બરાબર છે? ચલો, અધિકારોના નામ આવડે છે સમયસર? વિના ચલો બોલો. તમને તો આવ્યું છે ને હોમવર્ક, કઈ ગઈ તમારા સીબીએમ માંથી. ચલો જલ્દી. અધિકારના નામો સૌથી પહેલા પૂર્વરંગ અને જીવજીવ. પૂર્વરંગ જીવજીવ અધિકાર, બરાબર છે? પછી કરતા કર્મ અધિકાર, પછી પુણ્યપાપ અધિકાર, પછી આશ્રવ અધિકાર, પછી સંવર અને નિર્જરા, પછી બંધ મોક્ષ અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. બરાબર છે? ચલો, એનું પણ કારણ છે ને. શું કારણ છે? જીવ અજીવ પછી શું લીધું? કરતા કર્મ. કારણ કે જીવ અજીવ અધિકારમાં શું તોડાયું? આત્મામાં જે અનાધિકારથી એકત્વ મમત્વ બુદ્ધિ છે એ તોડાયું. અને કરતા કર્મ અધિકારમાં તરત જ કરતા કર્મ અધિકાર લખીને કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ તોડાયું. બરાબર છે? અને પછી લખો પુણ્યપાપ અધિકાર, અને પછી આશ્રવ. સમજાય છે? અને પછી આશ્રવ નો અભાવ થાય તો સંવર, એટલે સંવર પૂર્વક નિર્જરા, અને નિર્જરા થાય ત્યારે પછી આગળ મોક્ષ થાય. તો મોક્ષ થાય એની પહેલા શું થાય? બંધ નો અભાવ. એટલે એ રીતે આખો ક્રમ છે. ચલો, કેટલી ગાથા છે આ અધિકાર? અરે આ ગ્રંથમાં કેટલી ગાથા છે? 455. પંદર. વેરી ગુડ. 415 ગાથા છે. બરાબર. મૂળ ગાથા કોને લખી છે? ચલો જલ્દી. કુનકુન આચાર્ય દેવે. પછી એના ઉપર અમૃતચંદ્ર આચાર્ય દેવે શું લખ્યું? આત્મખ્યાતિ નામક ટીકા લખી. એની સાથે અમૃતચંદ્ર આચાર્ય દેવે શું લખ્યું? 278 કળશો ની રચના કરી. અને જયચંદજી છાવડા પંડિતજી એ જયપુરના હતા, એમને શું લખ્યું? તો કે એમને ભાવાર્થ લખ્યો. અને જયસેન આચાર્ય દેવે બીજી ટીકા લખી, એનું નામ તાત્પર્ય વૃત્તિ. બહુ સરસ. આ રીતે આપણે બંધ અધિકારમાં કેટલી ગાથા છે ટોટલ? એકાદ. ગઈકાલે આપણે કેટલી ગાથા થઈ ગઈ? 10 ગાથા. બરાબર. 10 ગાથાનો શું સાર હતો? પહેલી 5 ગાથામાં ઉદાહરણ આપ્યું. તેનું ઉદાહરણ રેતીનું. તેનું એટલું વ્યાયામ કરતા વ્યક્તિ. બરાબર છે? વ્યાયામ કરતા વ્યક્તિનું, વ્યાયામ શાળામાં અખાડામાં એ વ્યાયામ કરતો વ્યક્તિ અને એને જે રેતી એટલે કે જે ધૂળ છે, રજ છે, કેમ ચીપકે છે? તો કે તેલ લગાડ્યું છે એટલે ચીપકે છે. આપણે જે કારણો જોયા એના કારણે ચીપકતી નથી. તો પહેલી પાંચ ગાથામાં અજ્ઞાની ની વાત આવી ને, પહેલી પાંચ ગાથા. જો આજે આપણે 22 ગાથા કરવાની, એટલે આ 10 અને ઉપર 12, એટલે ટોટલ 22 ગાથા આજે આપણે કરવાની, બરાબર છે? પહેલા એ 22 ગાથાની આખી લિંક આપણે સમજી લઈએ, 22 ગાથાની આખી લિંક સમજીએ કે 22 ગાથાનો આખો વિષય શું આવવાનો છે. તો પહેલી પાંચ ગાથામાં અજ્ઞાનીજી ને બંધ કોના કારણે થાય છે એની વાત થાય. કોના કારણે થાય છે? તો કે લોકમાં ઠસાઠસ કારમંગલના ભરેલી છે એના કારણે થાય છે. જલ્દી જલ્દી ના, બરાબર છે? પછી સેકન્ડ પોઈન્ટમાં શું આવ્યું હતું કે મન વચન કાયની પ્રવૃત્તિ થાય છે એના કારણે થાય છે. તો કે ના, આ ઇન્દ્રિયો છે એના કારણે થાય છે કર્મનો બંધ, ના. અને ચોથો પોઈન્ટ કે બાહ્યમાં કોઈ પણ સચેત અચેત પદાર્થોનો ઘાત થાય છે એના કારણે બંધ થાય છે. તો કે ના. તો ઇન શોર્ટ કેટલી વાત રૂલ આઉટ થઈ ગઈ? કેટલી વાત રૂલ આઉટ થઈ ગઈ? 4 વાર, બરાબર. એમાં ઘણી બધી વાતો આવી ગઈ. મન વચન કાયની ક્રિયા છે, દ્રવ્ય કર્મ છે, બાહ્ય નો કર્મ છે, આ ઇન્દ્રિયો છે, શરીર છે, સંયોગ છે, બાહ્ય પરિસ્થિતિઓ છે, એના કારણે જીવને બંધ થતો, જીવને બંધ થાય છે. એકમાત્ર કારણ આપ્યું. શું કારણ આપ્યું? કે ઉપયોગમાં મોહ રાગ દ્વેષના ભાવો ઉત્પન્ન થવા, એટલે ઉપયોગનું એમાં જોડાણ થવું, એમાં અટકી જવું, એમાં રોકાઈ જવું, એ બંધનું કારણ છે, બરાબર. આપણે પહેલામાં સિદ્ધ ભગવાન લીધા, પછી બીજામાં આપણે શું લીધા? બીજામાં આપણે યથાખ્યાત ચારિત્રવંત પૂર્ણ વિજરાગી પરમાત્મા લીધો. એમાં તમે ભાઈ અંતરાત્માને પરમાત્માનો ને સદમસ્ત અને સર્વજ્ઞનો ભેદ નહીં કરતા, એમાં કન્ફ્યુઝન થશે. કારણ કે ત્યાં કોઈ સદમસ્ત અને સર્વજ્ઞ જ્ઞાનના આધારે ત્યાં કોઈ વાત નથી કહી. પૂર્ણ વિતરાગી થઈ ગયા છે અને ટોપન સાથે સાથે મન વચન કાયની પ્રવૃત્તિ હોવા છતાં પૂર્ણ વિતરાગી થઈ ગયા છે, તેમને બંધ નથી થતું. એટલે વિતરાગતા લેજો. સમજા? બીજા પોઈન્ટમાં શું લેશું? વિતરાગી થયેલા એવા આપણા આદર્શ 11, 12 અને 13 ધોરણ સ્થાન વચ્ચે જીવો, બરાબર. પહેલા આપણે સિદ્ધ ભગવાન લીધા, પછી આપણે વિતરાગી લીધા, હવે આપણે સર્વજ્ઞ એટલે કે અરિહંત ભગવાન લીધા. 13માં સ્થાન વર્ષથી જે કરણ એટલે કે શરીર સહિત હોવા છતાં પણ એમને બંધ થતો નથી, એટલે વાણી છે, વચન યોગ છે, બધું છે, તો પણ એમને બંધ થતો નથી. અને ચોથામાં આપણે લીધા, 6, 7માં ગુણસ્થાનમાં ઝૂલવા વાળા મુનિ, બરાબર છે. તો આટલી આપણે વાત લીધી. તો પહેલી 10 ગાથામાં, પહેલી 5 ગાથામાં અજ્ઞાની ને બંધ કોના કારણે થાય છે એ વાત સિદ્ધ કરી. અને બીજી 5 ગાથામાં આપણે એની ઉત્થાનિકા વાંચી હતી કે જ્ઞાની ધર્માત્માને, ઉત્થાનિકા વાંચી હતી ને કે જ્ઞાની ધર્માત્માને સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિ કરતો નથી. આપણને વાતે અંદરમાં રાગ દ્વેષના ભાવ, સમજે? નાની નાની પરિસ્થિતિમાં, નાના નાના ઉદયમાં, નાની નાની ઘટનાઓમાં આપણે શું કરીએ છીએ? તો કે રાગ દ્વેષના પરિણામ ઈષ્ટ અનિષ્ટના ભાવ કરીને આપણે શું કરીએ છીએ? કે બંધ કરીએ છીએ, કર્મનો બંધ કરીએ છીએ, સંસારનો વધારો કરીએ છીએ, વર્તમાનમાં દુઃખ ભોગવીએ છીએ, વર્તમાનમાં આકુળતા ભોગવીએ છીએ. એનું કારણ કોણ છે? કોઈ પરદ્રવ્ય, કોઈ પરદ્રવ્યનું કાર્ય, પરદ્રવ્યની ક્રિયા, પરિસ્થિતિ? બોલો ના. ને આજે સારું લાગે છે ને? વરસાદ ઓછો થયો તો આજે થોડું સારું લાગે છે ને? બોલો. તો કોઈ પરદ્રવ્ય અને પરદ્રવ્યનું કાર્ય એ આપણા દુઃખનું સુખનું કારણ નથી. આપણે એમાં જોડાઈને અટકી જઈએ છીએ, ઉપયોગ એમાં અટકી જાય છે, ઉપયોગ રાગદેશ રૂપે પરણે છે, એ જ ખરેખર બંધનું કારણ છે. તો જ્ઞાનીને બંધ કેમ નથી થતો? બોલો નિયતિબેન, કેમ નથી થતો? કેમ નથી થતો જ્ઞાનીને બંધ? શું આવ્યું? શું આવ્યું? ઉપયોગ અને રાગ વચ્ચે જ્ઞાની ભેદ કરે, ભેદ જાણે. ત્યાં રાગાદી ભાવ મારું સ્વરૂપ નથી, હું તો એક ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્મા છું. એટલે માટે એ ભેદ જાણવા સાથે સાથે પોતાના આત્માનો આશ્રય લે છે. હું આત્મા છું એવો નિર્ણય કરે છે, હું આત્મા છું એવું જ્ઞાન કરે છે, આત્મામાં લીનતા કરે છે, અતિન્દ્રિય આનંદના સુખને ભોગવે છે અને વસ્તુ સ્વરૂપને જાણે છે, સ્વપરના ભેદને જાણે છે, સાત તત્વની ભિન્નતા જાણે છે, સ્વદ્રવ્યની સ્વતંત્રતા જાણે છે, અણુઅણુની સ્વતંત્રતા જાણે છે, કણકણની ભિન્નતા જાણે છે, હું પરદ્રવ્યમાં કાંઈ કરી શકવામાં સમર્થ નથી એવું જાણે છે, માને છે. તેથી એ પરદ્રવ્યમાં એકત્વવાદી ન કરતા બંધાતા નથી. થઈ ગઈ એટલી વાત? ચલો હવે આ થઈ ગઈ આપણી 10 ગાથા, બરાબર. તો 10 ગાથા આપણે ક્યાં સુધી પહોંચ્યા? 240. 6 સુધી હોય છે. ચલો હવે આપણે બહુ સરળ કરી નાખીએ વિષય. સૌથી પહેલા પેલા કામ મારી સામે, પછી આપણે વાત મારી સામે જુઓ. પેલા હવે આપણે 12 ગાથાનો સમૂહ જોવાનો છે, એને આપણે ડિવાઈડ કરીએ છીએ બરાબર. પહેલી 3 ગાથા 12 ગાથા બરાબર, 247 થી કાઉન્ટ કરતા જજો અને ધેન વી વિલ ગો અપ ટુ 258 એટલે 237 થી 258 સુધીનો આખો વિષય આપણા માઇન્ડમાં આજે લઈને જવાનો છે બરાબર છે. હવે જો બહુ સરસ અને બહુ સરળ વિષય. હવે આપણે 3 ગાથા બરાબર, 3 ગાથા પહેલી 12 ગાથામાં પહેલી 3 ગાથામાં શું સમજાવે છે, એકદમ સરળ ભાષામાં પહેલા બોલું છું. શું સમજાવે છે કે કોઈ પરદ્રવ્ય મને મારી મરણ મારું મરણ નથી કરી શકતો, એટલે કે મને મારી નથી શકતો, અને હું કોઈ પરદ્રવ્યને મારી નથી શકતો. જે પણ મરણ થાય છે, મરણ થાય ને, મરણ એટલે શું, મરણ એટલે ખતમ થઈ જાય ને આત્મા. મરણ એટલે શું, મરણ એટલે શું, આત્મા અને શરીરનો જે સંયોગ, એક ક્ષેત્ર અવગાન સંયોગ સંબંધ થોડા કાળ માટે હતો, એ સંબંધ શું થયો, છૂટી ગયો. પોઈન્ટ સમજાય છે? શરીર અહીંયા રહી ગયું અને આત્મા એમાંથી ચાલ્યો ગયો. આવી સ્થિતિને, આવી સ્થિતિને આપણે શું કહીએ, મરણ કહીએ બરાબર. તો કોઈ મને મારી શકે નહીં. આ કર્માનિયોગ અને દ્રવ્યાનિયોગનો બહુ સરસ સુમેળ છે આમાં બરાબર છે. કારણ કે આમાં આયુ કર્મની વાત આવશે, પછી પછી સ્વતંત્રતાની પણ વાત આવશે, બધી વાત આવશે. તો કોઈ મને મારી શકે નહીં અને હું કોઈને મારી શકું નહીં બરાબર. આ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ કોઈને મારવાનો ભાવ, મારી નાખવાનો ભાવ ક્યારે આવે, તીવ્ર ક્રોધ અને તીવ્ર આપણે કહીએ ને કે દ્વેષનો ભાવ હોય તો આવે ને, એના વગર આવે બોલો. તો એ એક્સ્ટ્રીમ ભાવ લીધો, હવે એની નીચેના બધા ભાવ લઈ ગયો. એ હું કોઈનું કાંઈ બુરું કરી શકું નહીં અને કોઈ મારું બુરું કરી શકે નહીં. હું કોઈને મારી શકું નહીં અને કોઈ મને મારી શકે નહીં. તો મરણ થાય છે તો એનું કારણ શું છે? આ મરણ થયું, આ આત્માને દેહ છૂટા પડ્યા, અને એનું એનું કારણ શું છે? તો કે બે કારણ છે, એક નિમિત્ત કારણ, એક ઉપાદાન કારણ. જલ્દી જલ્દી 3 ભાષા હોય ને, 3 ભાષામાં આખી વાત આવી છે. એક નિમિત્ત કારણ, કે આયુ કર્મ નો ક્ષય થાય, આયુ કર્મ નો છેલ્લો નિષેક જે છે એનો ઉદય ચાલતો હતો. અને આપણે અહીંયાથી જે ગતિમાંથી આવ્યા ને, સપોઝ આપણે સ્વર્ગમાંથી આવ્યા, તો સ્વર્ગનો જે દેહ હતો એ છોડ્યો, અને વિગ્રહ ગતિના પહેલા સમય આ મનુષ્ય દેહમાં આપણે આવવાના હતા મનુષ્ય ભાવમાં. તો વિગ્રહ ગતિના પહેલા સમયથી મનુષ્ય આયુનો ઉદય ચાલુ થઈ ગયો હતો. હવે એ આયુનો ઉદય ક્યારે ચાલુ થયો? હવે સપોઝ અહીંયા મારું આયુ સમજાય છે 70 વર્ષનું છે. પોઈન્ટ સમજાય છે? 70 વર્ષનું આયુ છે. તો 70 વર્ષ સુધી ને આયુ કર્મના એક એક સમયે, એક એક સમયે, એક એક સમયે, એક એક સમયે, એક 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 નીચે કરતા જશે. અરે બોલો બરાબર. હવે કરતા 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 70 વર્ષ થયા. કેટલી સ્વતંત્રતા સમજાય છે ગાથાઓમાં, સમજો કે જે મરણ થાય છે, આત્માને દેહનું ભિન્ન પડવું થાય છે, એનું નિમિત્ત કારણ કોણ છે? નિમિત્ત કોઈ પરદ્રવ્ય નથી, એનું નિમિત્ત કારણ કોણ છે? આયુ કર્મના અંતિમ નિષેકનો ક્ષય થવો. હવે જે પરિવાર હોય, ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલી ભાવના ભાવે, ગમે તેટલી ભક્તિ કરે, ગમે તેટલી પ્રાર્થના કરે, પ્રયત્ન કરે, પૈસા પાણીની જેમ વહાવી દે, તો પણ એ આયુના છેલ્લા નિષેકને ખરતા કોઈ રોકી શકવાનું નથી. શું આપણે આ હકીકતથી જલ્દી 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 આપણે પરિચિત ન થવું જોઈએ? બોલો. કારણ કે આ પરિસ્થિતિ બધા સાથે બનવાની છે ને. અરે બોલો, ખ્યાલ આવે છે? તો એ આયુનો નીચે ખયરો છેલ્લો એ નિમિત્ત કારણ. અચ્છા, ઉપાદાન, ઉપાદાન કે આત્માની શરીરમાં રહેવાની યોગ્યતાનો કાળ પૂરો થાય. પોઈન્ટ સમજાય છે? સ્વતંત્રતા સમજાય છે? આયુ કર્મનું પરિણમન, આયુ કર્મના નિષેકનું ખરવું એનું પરિણમન સ્વતંત્ર, શરીરનું અહીંયા રહી જવું એનું પરિણમન સ્વતંત્ર, અને આત્માની યોગ્યતા ખતમ થઈને કે આમાંથી નીકળી જવું એનું પરિણમન. બોલો, આ 3 સ્વતંત્રતા દેખાય છે? ખ્યાલ આવે છે? તો હવે આ આયુ કર્મ ના કારણે મરણ થાય છે, પોતાનું પણ અને બીજાનું. એટલે હું કોઈને મારી દઉં અને કોઈ મને મારી દેશે એવો જે આપણો અભિપ્રાય છે, સમજાય છે? એ અભિપ્રાય કેવો છે? મિથ્યા. ત્રણ ગાથા થઈ ગઈ. હવે આના પછીની ત્રણ ગાથા જીવન સંબંધી છે કે હું કોઈને જીવાડી દઉં. એટલે આ ભાવ તો સારો ને, પર દયાનો ભાવ તો, કોઈને જીવાડવાનો ભાવ તો સારો ને. આપણે આમ જતા હોય, કાલે તમે કહેતા ને સંજય કે કપડાની નીચે અડસિયા કેટલા બધા ગયા, તો એને બચાવવાનો ભાવ આવશે કે નહીં? અરે બોલો, તમે નહીં બોલો તો હું પણ નહીં બોલું. બચાવવાનો ભાવ આવશે કે નહીં? બરાબર છે. આપણે એને બચાવીએ આ મરી ન જાય, આપણે બચાવીએ આ મરી ન જાય, તો કોઈને બચાવવાનો ભાવ, જીવન દેવાનો ભાવ, સમજાય છે? રક્ષા કરવાનો ભાવ, હિંસાથી બચવાનો ભાવ, અહિંસા વ્રતનું પાલન કરવાનો ભાવ, બોલો આવશે કે નહીં? તો એ તો સારો છે કે નહીં? મારવાનો ભાવ તો આખી દુનિયા ખરાબ કે છે, પણ બચાવવાનો ભાવ, જીવ દયા, પર દયા, બોલો, તે તો સારો ને, એ તો સારો ને. અને બચાવી શકીએ ને આપણે? અગર ચાહીએ તો બચાવી શકીએ ને. બચાવવાનો ભાવ આવ્યો એ આપણી મર્યાદામાં રહીને આપણને શું ભાવ આવ્યો, એ શું વિકલ્પ આવ્યો. પણ કોઈને બચાવી દઉં કે બચાવી શકું કે બચાવી જ દઉં એવો જે આપણો અભિપ્રાય છે, અભિપ્રાય નથી. કારણ કે બચે છે એ જીવે છે. કોના કારણે? અગેન, કોના કારણે? એના આયુ કર્મ નો ઉદય હશે તો એને કોઈ મારી નહીં શકે, અને એનો આયુ કર્મ નો ઉદય ખતમ થવાનો હશે તો કોઈ એને જીવાડી નહીં શકે, કોઈ એને બચાવી નહીં. કેટલું પણ પ્રયત્ન કરો, ટકટકી લગાવીને આવે છે ને ગ્રંથોમાં કે મરણાસંકટ વ્યક્તિ પડ્યો હોય, પરિવાર આખો ઉભો હોય અને ટકટકી લગાવીને બધાને જોઈ શકે, મને બચાવો, મને મરવું નથી, મને જવું નથી. પણ કોણ બચાવી શકે? આ બધી ગાથા આપણને એમ લાગે સ્થૂળ છે મરણ ને જીવન, પણ આ એટલી બધી વૈરાગ્ય પ્રદાન, વૈરાગ્ય પ્રેરક ગાથા. તો છ ગાથા થઈ ગઈ, ત્રણ ગાથા મરણ સંબંધી, ત્રણ ગાથા જીવન સંબંધી, કે હું કોઈને જીવન દઈ ન શકું અને કોઈ મને આપી નહીં શકે, કોઈ મને બચાવી નહીં શકે. ચલો, જે પહેલી ત્રણ ગાથા ને મરણ, તો કઈ ગતિના જીવો એવા હોય, એક પ્રશ્ન પૂછીશું, કઈ ગતિના જીવો એવા હોય ચાર ગતિમાંથી, કઈ ગતિના જીવો એવા હોય કે નિરંતર જેને મરવાનો ભાવ થાય છે? બહુ સરસ. નરક ગતિના જીવોને નિરંતર શું થાય છે? હું મરી જાઉં, હું મરી જાઉં, એટલે એને નિરંતર શું કરવું છે? ત્યાંથી છૂટવું છે. તો એને તો છૂટવું છે, મતલબ એને શરીર માટે એકત્વ નથી ને, એટલે તો છૂટવું છે ને. ઓલા ચિલિયન્સ ના જીવ ને, ઓલા કીરો બહેનો હતો ને, શેઠજી કીરો બહેનો હતો, અને એના દીકરાને કીધું હતું કે ભાઈ તું મને તો, હું કીરો બનીશ અને આખી સ્ટોરી છે, અને પછી તું મને મારી નાખજે. તો એને મારવા જાય છે તો શું કરે છે? ઘૂસી જાય છે અંદર. કે કારણ કે એને પ્રાપ્ત શરીરમાં, પ્રાપ્ત પર્યાયમાં શું થઈ ગયું? એને તન્મયતા થઈ ગઈ. તો એને તો શરીર પ્રત્યે એકત્વ છે, ચિલિયન્સ ને શરીર પ્રત્યે એકત્વ, એટલે એમાં રહેવું છે. તમે કોઈ પણ પ્રાણીને મારશો અને તે ભાગશે કે નહીં? કેમ કે હા મારો ભાઈ મને છોડો, અહીંયાથી મને છૂટવું છે. નહીં કે ને, ડોગ હોય, કેટ હોય, કોઈ પણ હોય, બરાબર છે? તો સિરિયન્સ ના જીવોને તો શરીર પ્રત્યે એકત્વ છે, એટલે અને આપણને તો આપણને તો આપણને દેવગતિના જીવોને અંત મેં વિલખે છ છ માસ કહે હમ કેસે ઉનકો દે. સમજાય છે? અંતમાં વિલખે છે, છ મહિના પહેલા ખબર પડી જાય ને દેવોને કે હવે આયુ પૂર્ણ થવાનું છે, અહીંયાથી જવાનું છે, આ ભોગ વિલાસ, સમજાય છે? હવે બધા છૂટી જવાના છે, અને જે આર્થ ધ્યાન નો પ્રણામ જે અંદર માં થાય, એના પ્રણામ સ્વરૂપે જીવ એકેન્દ્રીય પર્યાયમાં આવીને જન્મ લે. બોલો ક્યાં દેવ હતો ને ક્યાં એકેન્દ્ર છે? અચ્છા ચલો, તો નરક ના જીવો ને તો છૂટવાનો ભાવ છે, એને તો શરીર પાસે એકત્વ નથી ને, એટલે છૂટવાનો ભાવ છે ને. શરીર સાંભળજો સાંભળજો, શરીર પ્રત્યે એકત્વ છે, અને એ શરીર જે મળ્યું એ અનિષ્ટ લાગે છે, અને અનિષ્ટ બુદ્ધિમાં એનાથી છૂટવું છે. આપણને ઈષ્ટ લાગે છે ને નથી છૂટવું, એને અનિષ્ટ લાગે છે ને છૂટવું છે. પાછળ શું છે? ઈષ્ટ અનિષ્ટ ની કલ્પના તો પડી જ છે. એક પ્રત્યે અનિષ્ટ, એક પ્રત્યે ઈષ્ટ, એક પ્રત્યે રાગ, એક પ્રત્યે દ્વેષ, એક પ્રત્યે ગમો, એક પ્રત્યે અણગમો નો જે ભાવ છે એ એને દુઃખ આપે છે, એ શરીર એને દુઃખ આપતું નથી. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? બરાબર. તો મરણ ની વાત સમજાય, ખ્યાલ આવે છે? અને જીવન ની વાત સમજાય. તો એમાં મૂળ કારણ શું આવ્યું, નિમિત્ત કારણ શું આવ્યું? આયુ કર્મ નો ઉદય અને આયુ કર્મ નો ક્ષય અને આયુ કર્મ નો ઉદય જ્યાં સુધી છે ત્યાં સુધી તને કોઈ મારી નહીં શકે, અને ઉદય હશે ક્ષય થવાનો હશે તો કોઈ જીવાડી નહીં શકે, અને અગર ક્ષય નહીં થવાનો હોય તો કોઈ મારી નહીં. બરાબર એટલી ગાથા થઈ ગઈ. તો કેટલી ગાથા થઈ? છ ગાથા થઈ. બરાબર છે. હવે એના પછીની ચાર ગાથા, આના પછીની ચાર ગાથા છે સુખી દુઃખી કોઈ કરી શકે. ચાર ગાથા, ચાર ગાથામાં આખો આ બોલ લીધો છે કે હું કોઈને સુખી દુઃખી કરી શકવામાં સમર્થ નથી, અને કોઈ મને સુખી દુઃખી કરી શકવામાં સમર્થ નથી. તો સુખ દુઃખ જે પણ બાહ્યમાં, સુખી દુઃખી એટલે સમજાય છે. હવે આમાં કયો કર્મ લેવાનો? હા, બહુ સરસ, બહુ સરસ. આમાં વેદનીય કર્મ લેવાનો. કયો કર્મ લેવાનો? વેદનીય. તો કે બાહ્યમાં અસાતા વેદનીય કર્મ નો ઉદય હશે તો એને બાહ્યમાં કેવા સંયોગો મળશે? તો કે દુઃખી કરવા વાળા પ્રતિકૂળ સંયોગો મળશે. તો હવે એના પ્રતિકૂળ સંયોગોને કોઈ હટાવી શકે? કોઈ પ્રતિકૂળ ઉદય આવે, સમજાય છે, કોઈ અસાતા નો ઉદય આવે, કોઈ રોગમાં શરીરમાં રોગ આવી જાય, એને કોઈ બદલી શકે, હટાવી શકે, દૂર કરી શકે, એની માત્રા ઓછી કરી શકે, એની સ્થિતિ ઓછી કરી શકે, એનો અનુભવ ઓછો કરી શકે, એની વેદના ઓછી કરી શકે? બોલો, કોઈ કરી શકે? પહેલા તો કોઈ ચાહે કે રોગ આવે? અરે બોલો, કોઈ ચાહે કે અસાતાનો ઉદય આવે? કોઈ ચાહે કે રોગ આવે? ના, ન ચાહે. પણ તો પણ આવે છે કે નહીં? અચ્છા, ઘણી વાર આપણે કહીએ ને કે કેટલા સરળ જીવ અને કેવો ઉદય આવ્યો, તો સરળતા જે પરિણામ છે, સરળ પરિણામ કેટલા મંદ કસાઈ છે. આ જીવનમાં તો કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી ક્યારે. તો વર્તમાન પરિણામ કેવા છે? સામાન્ય ધ્યાનથી શું કહેવા માંગુ છું? વર્તમાન પરિણામ તો મંદ છે, અને ઉદય આવ્યો છે તીવ્ર પાપનો, તીવ્ર અસાતાનો. આનું કઈ કનેક્શન છે? જલ્દી બોલો. નથી. બહુ સરસ, વેરી ગુડ. કનેક્શન કેમ નથી? શનિમાન કેમ નથી કનેક્શન? કારણ કે તારા વર્તમાન પરિણામ તો વર્તમાનના છે, અને એનો સંબંધ તો નવી બંધાતા કર્મ સાથે. અને જે ઉદય આવ્યો છે, અસાતા નો ઉદય આવ્યો છે, પાપ નો ઉદય આવ્યો છે, બીમારી આવી, ઈચ્છનો વિયોગ થયો, પ્રતિકૂળતા આવી, એ પૂર્વના કર્મ નો ઉદય. તો પૂર્વના કર્મ નો ઉદય અને વર્તમાન પરિણામ ને કોઈ મેળ નથી. પોઈન્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે સમજાયો? પૂર્વના કર્મના ઉદય ઉપર ખરેખર આપણો કે આપણી માટે પરનો કે પર માટે આપણો કોઈ કંટ્રોલ નથી. આપણે એમ કહીએ કે હું તને કોઈ તકલીફ નહીં આવવા દઉં, હું તને કોઈ તકલીફ નહીં આવવા દઉં. ભાઈ મોહીજીના ભાષા હોય ને, ચાલ તમને કોઈ તકલીફ નહીં આવવા દે, અમે તો તમને કોઈ તકલીફ નહીં આવવા દે. બોલો, કે આ વાત સત્ય? અને કોઈ આપણને કે જો હવે અમે ઉભા છે ને, તમારું વાળ વાપો નહીં થાય, હવે સમજાય છે, તમારી રક્ષા કરશું, તમારી સુરક્ષા કરશું. અને બોલો બોલો, તો છે આ સત્ય કે કોઈ આપણી રક્ષા કરે ને આપણે કોઈની રક્ષા કરીએ, અને કોઈ આપણા ઉદયને રોકીએ ને કોઈ આપણે એના ઉદયને રોકીએ? તો જે આ સાતાનો ઉદય, જે સુખ દુઃખ નો ઉદય, જે પ્રતિકૂળતા અને અનુકૂળતા નો ઉદય, જે પ્રકારે આવવાનો છે, જે સમય આવવાનો છે, જેવો આવવાનો છે, જે માત્રામાં આવવાનો છે, જે અનુભવ લઈને આવવાનો છે, જે સ્થિતિ લઈને આવવાનો છે, જેટલો સમય રહેવાનો છે, જે પ્રકારે ફળ આપવાનું છે, એ જ પ્રકારે આપશે. કારણ કે આપણે ટિફિન ભરીને લાવ્યા છે, જે ટિફિન માં આપણે ભરીને લાવ્યા છે એ જ ઉઘડ. અલ્પાબેન સમજાય છે કેમ? એટલે હસવું છો કેમ? સમજાય છે એટલે હસો છો ને? હા, બરાબર. એટલે એમ ખુશી થાય છે કે જો કેટલી સત્ય વાત છે ને, આપણે કેવું માનીએ, કેટલી કેટલી બોલો. અભાપી કર્મ ના ઉદય નું પરણમન આ ગાથા બતાવે છે. આયુ ના ઉદય નું પરણમન તારા હાથમાં નથી. તું લાખ કોશિશ કરી લે, સમજાય છે, પણ તો પણ રાજા રાણા છત્રપતિ હાથે ને કે અતિવાર મરના સબકો એક દિન અપની અપની બા. બોલો, વિચાર કરો, આની આ બેકાર ને કાલે નહીં હોય છે કે નહીં? બોલો, તો કોણ કોણ આપણને હાનિ પહોંચાડી શકે, ને કોણ કોને આપણે હાનિ પહોંચાડી શકે, ને કોણ આપણને મદદ કરી શકે, ને આપણે કોને મદદ કરી? બરાબર. કેટલી ગાથા થઈ? કેટલી ગાથા થઈ? ત્રણ, ત્રણ અને ચાર. તો શું કેટલી થઈ? ત્રણ, ત્રણ ને ચાર કેટલી થઈ? દસ થઈ ને. હવે આ દસ ગાથા થઈ ગઈ, અને છેલ્લી બે ગાથા બધું સાથે લઈને આચાર્ય દેવ વર્ણન કરે. ચલો આપણે જોઈએ છેલ્લી બે ગાથામાં સુખ દુઃખ મરણ જીવન તારા હાથમાં નથી, કોઈ પર નું તારા હાથમાં નથી અને તારું પર ના હાથમાં નથી એમ કહીને છેલ્લી બે ગાથામાં, છેલ્લી બે ગાથા એટલે 57-58 જુઓ, બરાબર છે? અમે નહીં જોવો, આપણે પહેલેથી થોડું જોઈએ. આ તો મેં તમને ખાલી એક સમરી આપી, તો ટોટલ કેટલી ગાથા થઈ? 22 થઈ ગઈ. પહેલેથી લઈએ તો ટોટલ કેટલી ગાથા થઈ ગઈ? બંધ અધિકાર ની કેટલી ગાથા છે? કેટલી ગાથા છે? તો ટોટલ 51 ગાથા છે, એમાંથી 22 ગાથા થઈ ગઈ. તો હવે કેટલી ગાથા રહી? 29. સમજાય છે? 29 + 22 કરશો તો 51 થશે. તો 29 ગાથા હવે આપણે આગળ ભણવાની છે. આજે આપણે 22 ગાથા નો આખો સાર જોઈએ. તમને 22 ગાથા આખી પિક્ચર ક્લિયર થયું? ચાલો એક વાર રિવાઇઝ કરશું, પછી આપણે થોડુંક થોડુંક પાછું આપણો સમય પણ ત્યારે થઈ જશે. ચલો જલ્દી રિવાઇઝ કરશું. પહેલી 5 ગાથા દંડ અધિકાર ની, પહેલી 5 ગાથામાં ઉદાહરણ આપ્યું અને અજ્ઞાની ને પ્રતિ સમય બંધ કેમ થાય છે એનું કારણ આપ્યું. ચલો એક લાઈન માં કારણ જલ્દી. આખો અધિકાર એવો પાકો થઈ જવો જોઈએ શનિબેન કે તમને 15-20-25 દિવસ પછી રાતના ઉઠાડીને પણ પૂછીએ તો તમે ફટફટ 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 બોલી શકો, હું નહીં આવું ઉઠાડવા. સમજાય છે? પણ અગર આવું અને ઉઠાડીને પૂછું તો પહેલી 5 તમે જો મેં છે ને આટલા લિસ્ટ બનાવ્યું છે, તમે એટલા લિસ્ટ બનાવી શકો. એક બાજુ ગાથા નંબર અને એક બાજુ એના ટોપિક, એક એક લાઈન માં અને એક ટેબલ બનાવી દો. સમજાય છે? તો તમારું પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. ખ્યાલ આવે? અમીબેન ખાલી કે તારા કે આવો તમે આમ તૈયાર માલ આમ આપી દો અમને, આમ એક એક અધિકાર નો તમને કેવી મજા આવી જાય, બહુ મજા આવી જાય ને, બહુ મજા આવી જાય. ચલો કરશું આપણે, ક્યારેક આવું પણ કરશું, બધું કરશું. આપણે અહીંયા સ્વાધ્યાય કરવાનું છે, બીજું કામ શું છે 10 વાગ્યા સુધી, બરાબર છે ને? ચલો તો ચલો પહેલી 5 ગાથા જલ્દી બધાને, પહેલી 5 ગાથા ઉદાહરણ આપીને શું સિદ્ધ કર્યું? અજ્ઞાની ને બંધ કેમ થાય છે? કેમ થાય છે? કે પોતાની અંદર માં રાગાદી ભાવ, ઉપયોગમાં રાગાદી ભાવ સાથે જોડાણ થાય છે એટલે બંધ થાય છે જ્ઞાની ને. પછી ની 5 ગાથા લઈ ગઈ. આહા હા, કે જ્ઞાની ને બંધ કેમ નથી થતો? કે જ્ઞાની ને મોહ રાગ દ્વેષ ના ભાવ નથી થતા. અસ્થિરતા નો જે રાગ છે અહિયાં ગૌણ કરવામાં આવ્યો છે. અહિયાં મુખ્યતઃ સમયસાધી ગ્રંથ છે, દ્રષ્ટિ પ્રદાન ગ્રંથ છે. આપણો દ્રષ્ટિનો વિષય બતાવ્યો છે, તમને દ્રષ્ટિની પ્રણતિ બતાવી છે, એટલે જે અસ્થિરતાનો રાગ છે તો ગૌણ છે. આપણે કેટલી વાર ઉદાહરણ લઈએ છીએ ને, મારે તમને 100 રૂપિયા આપવાનો અને મેં 99 આપ્યા, તો કેટલા બાકી? હા જો આ તો એક કેસ છે, એક બાકી ને, એક બાકી ને. હા બરાબર છે. કરણાનીઓ કે છે એક બાકી અને દ્રવ્યાનીઓ કે છે? શનિબેન તમે શું કહેશો? હવે ભૂલી જાવ જયતી બેન, શું 1 રૂપિયો હવે 1 રૂપિયા ની શું વાત કરી? તો હવે જે મોટો, જે આપણે કહીએ ને કે ડોન ડોન ડોન, જે આતંકવાદી હતો, જે તમને સમજાય છે, ડોન હોય ને જે આતંકવાદી, કે ડોન હોય ને જે ખોટું કામ નાના નાના છોકરાઓ પાસે કરાવે, એ ડોન ક્યાં ખબર છે? એ તો છુપાયેલો હોય છે, એ થોડી દેખાય તમને. તમને શું દેખાય? પોલીસ કોને પકડે? પેલા છોકરાઓને પકડે. હવે છોકરાઓને પકડતા પકડતા એ કેટલા છોકરાઓને પકડશે કે ડોન મળી જશે, ડોન પકડાઈ જશે? હવે એ તો 5 છોકરાને પકડશે, તો ડોન બીજા 10 છોકરાને કાઢશે, પછી બીજા 15 છોકરાને કાઢશે, તો પકડતા રહેશે છોકરાઓને, તો ડોન હાથમાં ક્યારે આવશે? અરે છોકરાઓને પકડવાનું બંધ કરવું હોય, સમજાય, ખોટા કામ બંધ કરવા હોય તો કોને પકડવું પડશે? પોઈન્ટ સમજાય છે? ક્રિકેટ મેચ માં સૌથી પહેલા કોને આઉટ કરો? જે સૌથી હોય ને, એકદમ ધોની હોય કે જે પણ તમારા બધા હોય ને, તો એને આઉટ કરો. હવે આઉટ થઈ ગયો પછી, પછી એલા બોલર હોય, સમજાય છે, બોલિંગ કરતા હોય ટીમ, પછી એને ધોની આઉટ થઈ ગયો એટલે હવે તો, હવે તો કાંઈ નહીં, હવે તો આખું એટીટ્યુડ ચેન્જ થઈ જાય કે નહીં બોલો. તો એવી રીતના જે જીવ ને અંદર માં મિથ્યાત્વ અનંત અનુબંધી નો અભાવ થયો, સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ, પોતાના જ્ઞાયક ની પ્રતિતિ થઈ, પોતાના જ્ઞાયક નું જ્ઞાન થયું, ધ્યાન થયું, આ હા હા, એ જીવ ને હવે અસ્થિરતા નો જે રાગ છે. હવે આ સ્વિચ બંધ કરી પછી પંખો ચાલશે કે નહીં? પાક પર ચાલતો હતો, સ્વિચ બંધ કરી પંખો ચાલશે કે નહીં? ચાલશે કે નહીં? અરે ચાલશે કે નહીં? ચાલશે. પણ હવે ચાલતા પંખામાં હવે કોઈ વધારે દમ નથી, હવા ફેંકવાની દમ નથી, હવે તો એ ચાલવા બંધ થવા માટે ચાલે, બંધ થવા માટે ચાલે. તો એવી રીતના અસ્થિરતાનો રાગ અહીંયા ગૌણ કર્યો છે. તો પહેલી 5 ગાથામાં બંધ નું કારણ બતાવ્યું, બીજી 5 ગાથામાં જ્ઞાની ને બંધ કેમ નથી થતો એનું કારણ બતાવ્યું, બરાબર. પછીની 3 ગાથામાં મરણ, બહુ સરસ, મરણ સંબંધીની 3 ગાથા. ચલો આપણે થોડીક એની ચર્ચા એટલે વાંચી લઈએ, જરા એક એક લાઈન. ક્યાંથી વાંચું બોલો? 46 થઈ ગઈ ને, હવે 47 જો, 47 થી 47, બરાબર છે? જે માનતો હું મારું પર, ગાઓ ગાઓ ગાઓ, જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂળ છે અજ્ઞાની કે વિપરીત એથી. કેવા છે? જે માને છે કે હું કોઈને મારું અને કોઈ મને મારી નાખ, મને મારી નાખે. ખબર છે, ઘણા એવા ફોબિયા હોય મરણનો. આ સાત પ્રકારના ભય છે ને, એમાંથી સૌથી ઉત્કૃષ્ટ ભય જીને શું થતા, મરણ મરણ મરણ. સમજાય છે? મને મારી નાખશે તો, મને મારી નાખશે તો, મને મારી નાખશે તો. તો શું કે છે, એવો અભિપ્રાય જેને છે એ કેવો છે? ત્રણ ત્રણ વિશેષણ આપ્યા, અજ્ઞાની ના મૂળ છે, અજ્ઞાની છે અને વિપરીત દ્રષ્ટિ વાળો છે. સમજાય છે? અને જ્ઞાની એનાથી કેવા છે? સમજાય છે? વિપરીત છે. એટલે જ્ઞાની ના આ પ્રકાર નો ભય, કારણ કે જ્ઞાની ને દ્રષ્ટિ ક્યાં છે? જે તત્વ ક્યારે જન્મતો નથી. હવે મૂર્તિ લો, જે તત્વ ક્યારે જન્મતો નથી અને જે તત્વ ક્યારે મરતો નથી, એવો અજર અમર અવિનાશી આત્મ તત્વ ની જેને શ્રદ્ધા થઈ ગઈ એને મરણ નો ભય. મરને જીને કી હો ન વાંછા, મરને કી હો ન ઈચ્છા, પરિવાર મિત્ર જન સે મેં મોહ કો હટાઉ. જીને કી હો ન અને મરને કી હો ન, બરાબર છે? એ પ્રકારની કોઈ ઈચ્છા હોતી નથી. તો આ પ્રકારે જો આના પછી ની છે, આયુષ્ય થી મરણ જીવનું એમ જીન દેવે કર્યું, તું આયુ તો હરતો નથી તે મરણ કેમ તેનું કર્યું. છે આયુષ્ય થી મરણ તે આયુ તુજ કોને કહ્યું? આ વાત કોને કહી છે? જીનેન્દ્ર ભગવાન ને ઉભા કર્યા. કુનકુન આચાર્ય દેવ કે કદાચ અમારી વાત કદાચ નો માને, કદાચ અમારી વાત સ્વીકાર નો થાય, તો કોને કીધું છે? આ કોને જોયું છે? સમજાય? જીનેન્દ્ર ભગવાન ના જ્ઞાન માં આ વાત આવી છે. બરાબર? તો ત્રણ વાર્તા થઈ ગઈ. બરાબર? 49 સુધી મરણ સંબંધી. હવે ત્રણ વાર્તા જીવન સંબંધી. ચલો આપણે જોઈ લઈએ જીવન સંબંધી. ખાલી આપણે હરિગીત પાઠ કરશું તો પણ ખ્યાલ આવી જાય. જે માન તો હું ને પર જીવ જીવાડે મુજને, છે આયુ ઉદયે જીવન જીવનું. ગાઓ બધા ગાઓ. જીવન કેમ તેનું કર્યું, છે આયુ ઉદયે જીવન જીવનું એમ. તે આયુ તુજ દેતા નથી તો જીવન કેમ તા. જો આમાં એક એક સિદ્ધાંત, એક એક સિદ્ધાંત, કર્મ સિદ્ધાંત આવ્યો, નિમિત્ત ઉપાદાન નો સિદ્ધાંત આવ્યો, ક્રમબદ્ધ પર્યાય નો સિદ્ધાંત નથી દેખાતો. એક એક સમય ની પર્યાય, એક એક સમય નું કાર્ય, કુદરત નું કાર્ય, જીવ નું કાર્ય, રહેવાનું કાર્ય સાથે, સમજાય છે? આ બધું ફિક્સ છે કે નહીં બોલો? ક્રમબદ્ધ છે કે નહીં બોલો? અરે આ ગાથાઓ બહુ લાઇટલી લેવા જેવી નથી, બહુ સિરિયસલી લો આ ગાથા. કારણ કે કાલે ઉઠીને અચાનક મરણ આવી ગયું, અચાનક ઉદય આવી ગયો, અચાનક વેદના આવી ગઈ, અચાનક રોગ આવી ગયો, અચાનક ઈષ્ટ નો અચાનક યોગ થયો, આપડે મનોહરભાઈ કેવા વયા ગયા? વિચાર્યું હતું ક્યારે? કેટલા સ્વસ્થ, કેટલા એક્ટિવ વિચાર્યું તું બોલો? એક એક દિવસ માં ખેર ખતમ થઈ ગયો. વિચાર્યું સવાર નો વિચાર ત્યારે વિચાર્યું હશે? બોલો, વિચાર્યું હશે કે આજે આમ આ ભવ નો મારો અંતિમ દિવસ છે? વિચાર્યું હશે? બોલો. અને આપડે કેવા આરામથી બેઠા છે, નિરાશે બેઠા છે, શાંતિથી બેઠા છે, મજામાં. કેમ છો? મજામાં છે, મજામાં છે. તું મજામાં? જ્ઞાની કે છે અમે મજામાં છે. અજ્ઞાની ક્યાં મજામાં છે? અજ્ઞાની તો નિરંતર દુઃખી છે, ભયભીત છે, આકુળિત છે, મોહથી ગ્રસિત છે. સમજાય છે? તો આની માટે બહુ બહુ અંદરથી તૈયારી જોઈએ. બોલો, સમાધિ મરણ અંતમાં થઈ જશે? આખું જીવન બે જ્ઞાન નો અભ્યાસ નહીં કર્યો હોય, શરીર થી છૂટા પડવાનો અભ્યાસ નહીં કર્યો હોય, દેહ થી આસક્તિ નહીં છોડી હોય, તો બોલો અંત સમય કોઈ તમને ભગવાન હાથમાં છો, ભગવાન હાથમાં છો, ભગવાન હાથમાં છો, ભગવાન હાથમાં છો એમ કહેતા રહેશે ને, તમારો ઉપયોગ નહીં લાગે. કોઈ પકડાય છે? આખું જીવન આ નહીં સાંભળ્યું હોય તો અંત સમય સાંભળવું નહીં ગમે, ગમશે બોલો? અને આખું જીવન આ સાંભળ્યું હશે તો અંત સમય કોઈ એમ કહેશે કે તમારા દીકરાનું શું થશે, નાનું શું થશે, બંધ કરો એ બધું. તકની વાત સંભળાવો. પેલા તો એવી સ્વાધીનતા હોવી જોઈએ કે મને કોઈ સંભળાવે નહીં, મને કોઈની પરાધીનતા નહીં. અંદરમાં એટલી તૈયારી, આત્મતત્વ ના બળે એટલી વેદનાની તૈયારી હોવી જોઈએ કે જે નિરપેક્ષ સાધના કરીને સમાધિ મરણ કરીને જઈએ છો. મૃત્યુ મહોત્સવ ની તૈયારી કરેલો, બરાબર. સમતા મમતા કો તજ કરે સમતા કો ધરેલો. મૃત્યુ મહોત્સવ થી, મૃત્યુ મહોત્સવ એ ખરેખર તો મૃત્યુ ને જીવન છે, સમાધિ જીવન, બરાબર. તો આ રીતે આપણે ત્રણ ગાથા મરણ સંબંધી, ત્રણ ગાથા. હવે ચાર ગાથા સુખ દુઃખ, બરાબર. કોઈ મને સુખી કરી શકતું? આ નિમિત્તાધીન દ્રષ્ટિ આપણને ખાઈ જાય છે. આ મને સુખી કરે છે, આ મને દુઃખી કરે છે, સમજાય છે. આ મને સાતા આપે છે, આ મને અસાતા આપે છે, આ મને હેરાન કરે છે, આ મને કહી જાય છે, સંભળાવી જાય છે, માનતા નથી, માને. ઘણાને અભિમાન માં જીવન નીકળી જાય કે અમારા દીકરા એટલા આજ્ઞાકારી, અને ઘણાને ચિંતામાં જીવન, અને દુઃખી 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 થઈને જીવન નીકળી જાય કે માનતું નથી, કોઈ માનતું નથી, કોઈ માનતું નથી. અરે કોઈ કેમ માને તારું? તું જીનેન્દ્ર ભગવાન નું માને છે? કોઈ પકડાય છે? તને એવી અપેક્ષા છે કે બધા મારું માને, પણ તું જીનેન્દ્ર ભગવાન ની વાત કેવી માને છે? પોઈન્ટ પકડાય છે? પેલા તું જીનેન્દ્ર ભગવાન ની વાત તો માન. કોઈ તારું માને ના માને એ તો ઉદયાધીન છે. જીનેન્દ્ર ભગવાન ની વાત માનવી ના માનવી એ તારા અધીન છે. કોઈ કોઈ પાસે વાત મનાવડી ના મનાવડાવી એ તો ઉદયાધીન છે, પણ ભગવાન ની વાત માનવી એ ઉદયાધીન નથી, એ સ્વાધીન છે. ચાર ગાથા સમજાય? ચાર ગાથા, ચલો જલ્દી. જે માને તો મુજથી દુખી સુખી હું કરું પર જીવને. ગાઓ બધા.
ત્રીજા કર્મ ઉદયે જીવ સર્વે દુખી તે સુખી તથા. જ્યા કર્મ ઉદયે જીવ સર્વે દુખી તે સુખી બને. જ્યા કર્મ ઉદયે જીવ સર્વે દુઃખી તે સુખી બને.
તું કોઈને દુઃખી કરી શકતો નથી, તું કોઈને સુખી કરી શકતો, અને કોઈ તને દુઃખી કરી શકતો નથી, ને કોઈ તને સુખી કરી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કાંઈ કરી શકતું નથી, કારણ કે બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. કાંઈ ન લખો તો આ લખી જજો કે બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે વજ્રની. ચલો, મારી પાસે 3 મિનિટ છે, મારે 45 મિનિટ લેવાનું છે, 42 મિનિટ થઈ છે. ચલો, આપણે બે ગાથા ખાલી વાંચી લે, એટલે આપણો આખો 22 ગાથા નો આખો સાર થઈ જાય, બરાબર. હવે ચારે વસ્તુ, બધી જ વસ્તુ આ બે ગાથામાં ઇન્ક્લુડ કરી દીધી. ચલો ગાઓ બધા.
મરતો અને જે દુખી થતો સૌ નવ હર્યો નવ દુઃખી કર્યો તું જમત
શું નહીં. બહુ સરસ ગાથાઓ, 22 ગાથા આજે આપણે લીધી, બરાબર. જે એક ચાર્ટ હજી બનાવ્યું છે 1-2 મિનિટમાં, મરણ. હવે તમે અહીંયા આવી રીતના લખી શકો, જીવ ના પરિણામ અને અહીંયા કર્મની વ્યવસ્થા, કર્મની અવસ્થા, બરાબર. ચલો, મરણ તો સામે શું લખશો? આયુ કર્મ નો નિમિત્ત, નિમિત્ત મરણ તો આયુ કર્મ નો. તમે બોલજો મારી સાથે, મરણ તો સામે શું લખશો? આયુ કર્મ નો ક્ષય. પછી જીવન, બોલો જીવન તો આયુ કર્મ નો ઉદય. ઉદય કર્મયોગ ની ભાષા બોલો ને, સદભાવ, ઉદય. ઉદય તો જીવન માં આયુ કર્મ નો ઉદય, મરણ માં આયુ કર્મ નો ક્ષય, બરાબર. પછી દુઃખી, અસાતા કર્મ નો, અસાતા વેદનીય કર્મ નો ઉદય. અને સુખી, સાતા વેદનીય કર્મ નો. વેરી ગુડ, વેરી ગુડ. હવે જે જ્ઞાન નું સંયોગક્ષમ, જે જ્ઞાન કરવા માટે જ્ઞાન નું સંયોગક્ષમ પ્રાપ્ત થયું, એ જ્ઞાનાવર્ણીય કર્મ નો ઉદય. ઉદય નહીં, સંયોગક્ષમ. જ્ઞાનાવર્ણીય કર્મ નો સંયોગક્ષમ, બરાબર. એ જ્ઞાનાવર્ણીય કર્મ નો સંયોગક્ષમ. હવે બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છેલ્લી બે વાત, છેલ્લી બે વાત, બરાબર. જ્ઞાનાવર્ણીય કર્મ નો સંયોગક્ષમ, જે જ્ઞાન ઉપલબ્ધ થયું એમાં જ્ઞાનાવર્ણીય કર્મ નો ક્ષયોક્ષ બરાબર છે. હવે હું જે પછીની વાત છે આપણે કાલે લેશું, ચાર પોઈન્ટ હજી છે પણ હવે ટાઈમ થઈ ગયો છે અને મને ભાગવું નથી. શાંતિથી આપણે આ શાકને પૂરું કરતા, શાક પૂરું કરશું કાલે. આપણે કેટલા પોઈન્ટ લીધા? જીવન, મરણ, સુખ, દુઃખ અને જ્ઞાન. જીવન, મરણ, સુખ, દુઃખ અને જ્ઞાન આટલું લીધું ને. હવે ચાર પોઈન્ટ લીધા છે, ચાર પોઈન્ટ આપણે કાલે લઈશું બરાબર. મેં લીધું ને જીવના પરિણામ અને કર્મની અવસ્થા, જીવના પરિણામ અને કર્મની અવસ્થા બરાબર. વિશેષ ચર્ચા આપણે કાલે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિનવાની માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને કાંત મનુષ્ય બોધિની દ્વાદશામી પરમ ઉપકારી જીવાણી માતનો, અમૃતોના અનંત ઉપકારી સમજ જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન સહાનુભૂતિમય વિકરાગ દિગંબર જૈન ધર્મનો.